તારીખ 7/7/1996 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 438 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 159 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
શ્રી મદ્રાજચંદ્ર વચનામૃત પત્ર 438 ચાલે છે. પાન 368 તીર્થંકર દેવે કેવળ જ્ઞાનમાં જીવનું સ્વરૂપ જાણ્યું, જોયું, અનુભવ્યું એવું એમણે દિવ્યધનીમાં કહ્યું. એ જીવ કેવો કહ્યો, જીવનું સ્વરૂપ કેવું બતાવ્યું, એના 7 વિશેષણો બનારસીદાસજીએ આ પદમાં સમતા રમતા વૃદ્ધતા એ પદમાં 7 વિશેષણો લખ્યા છે. એ 7 વિશેષણોથી જીવનું સ્વરૂપ દર્શાવે છે સ્પષ્ટ કરીને. એમાં પ્રથમ સંપણું જે છે સમતા નામનું લક્ષણ, એટલે કે પ્રદેશથી અને ગુણથી આત્માના જે પ્રદેશો છે, ક્ષેત્ર છે, તેનાથી અને આત્માના જે મૂળ ગુણો છે, જે શક્તિઓ છે, તેનાથી જીવનું સ્વરૂપ અનાદિ અનંત એક સરખું રહે છે. સમ એટલે સરખું, એક સરખું રહે છે, જરા પણ એમાં ઓછા વધતા પણ થતું નથી. એટલે એવા સ્વરૂપનો વિશ્વાસ, એ પ્રકારે સ્વરૂપની પ્રતીતિ આવે તો પોતાને કદી કાંઈ થવાનું નથી, મારામાંથી કાંઈ ઘટવાનું નથી, ઓછું થવાનું નથી કે મારો નાશ થવાનો નથી, ત્યારે પણ હું મૃત્યુ પામવાનો નથી, મારો અભાવ થવાનો નથી, એવો વિશ્વાસ આવતા સર્વ પ્રકારના ભયનો નાશ થાય છે. કોઈ પણ પ્રકારનો ભય જીવને રહેતો નથી, એવો નિર્ભય થઈ જાય છે જીવ. એવું જીવનું સ્વરૂપ છે, એને શાસ્ત્ર ભાષામાં ધ્રુવ સ્વરૂપ પણ કહેવામાં આવે છે. ધ્રુવ એટલે એમને એમ રહેવું, એવું ને એવું રહેવું, કોઈ પણ જાતનો ઘસારો પણ ન લાગે, એવું જીવનું મૂળ સ્વરૂપ છે. એટલે એવી શક્તિ છે, જીવની શક્તિ એવી છે કે કોઈ એમાં ઘટાડો ન કરી શકે. કોઈ સંયોગો, કોઈ વિયોગો, કોઈ પદાર્થની અસર એવી ન થાય કે જીવથી જીવના સ્વરૂપમાં કાંઈ પણ ઓછાપણું થઈ જાય. જીવના જે ગુણો છે એ જીવની ગુણ સંપત્તિ છે, એટલે પોતાની ગુણ સંપત્તિ ક્યારે પણ ઘટવાની નથી, મટવાની નથી, નાશ પામવાની નથી, એવો વિશ્વાસ જીવને સર્વ પ્રકારના સંયોગની અપેક્ષાઓ પણ છોડાવે છે, ભય પણ મટાડે છે અને સર્વ પ્રકારના સંયોગો છે, મને આમ હો, મને આમ મળો, મને આવું હો, એ બધી અપેક્ષાઓ મટાડે છે. જીવ ઈચ્છા અને અપેક્ષાથી હેરાન પરેશાન છે, ઘણો દુઃખી છે, આ જોઈએ તે જોઈએ એ ચાલુ ને ચાલુ છે જીવન, અને એ સંયોગો ક્યારેક મળે છે, ક્યારેક નથી મળતા, બહુ ભાગ નથી મળતા. એક દિવસમાં સેંકડો ઈચ્છા થાય, એમાંથી કોઈ કોઈ ઈચ્છા અનુસાર પરિસ્થિતિ ઊભી થાય છે, બાકી ઈચ્છા અનુસાર બનતું નથી અને જીવની આકુલતાની પરિણતિ તીવ્ર થતી જાય છે. પરિણામે જીવ દુર્ગતિમાં ને અધોગતિમાં જાય. ઈચ્છાનો ભડકો જીવની શાંતિને બાળે છે. આ એક અનુભવથી તપાસવા જેવી વાત છે. માત્ર સાંભળીને વિચારવા જેવી નથી, પણ સાંભળીને વિચારવા ઉપરાંત અનુભવથી તપાસવા જેવી વાત છે કે મારી આત્મશાંતિને આ ઈચ્છાનો ભડકો કેવી રીતે બાળે છે. એ ઈચ્છાની અગ્નિને શાંત કરવા માટે જીવના સ્વરૂપ જ્ઞાન પૂર્વક, જીવના સ્વરૂપ જ્ઞાન અનુસાર આત્મશાંતિ પ્રાપ્ત થાય તો જ એ અગ્નિ શાંત થાય અને એ બળતરા ઓછી થાય. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. તેથી તીર્થંકર દેવના ઉપદેશમાં મુખ્યપણે જીવનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. ભગવાનની દિવ્ય ધ્વનિનો સાર અને ગણધર દેવના 12 અંગનો સાર જીવનું સ્વરૂપ છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પાયનો દુઃખ અનંત. આત્મસિદ્ધિ પણ કૃપાળુદેવે ત્યાંથી શરૂ કરી. આ જ પદથી અને આ જ વાતથી, આ જ મુદ્દાથી આત્મસિદ્ધિ શાસ્ત્ર શરૂ કર્યું કે જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ અનંત. એ સ્વરૂપનું વર્ણન બનારસીદાસજીએ સમયસાર નાટક લખતા લખતા આ પદમાં કહ્યું છે કે જો તારું સ્વરૂપ છે તે સદાય અવિનાશી છે, ધ્રુવ છે, શાશ્વત છે, અવ્યાબાધ છે, અને એથી તને આનંદ થવો જોઈએ, તને સુખ થવું જોઈએ કે મને કાંઈ વાંધો આવવાનો નથી. ગમે તે સંયોગ વિયોગની પરિસ્થિતિ થાવ, મારા સ્વરૂપમાંથી કાંઈ ઘટવાનું નથી કે હું નાશ પામવાનો નથી, એનો જે વિશ્વાસ છે એ તમામ પ્રકારના સંયોગની આધાર બુદ્ધિ અને સુખ બુદ્ધિનો અભાવ કરી નાખશે. જે અન્ય પદાર્થની આધાર બુદ્ધિ અને સુખ બુદ્ધિથી જીવ દુઃખી થઈ રહ્યો છે એ સર્વ પ્રકારના દુઃખ અને સર્વ પ્રકારના ક્લેશ એનો નાશ આ સંપણું સમજે, ધ્રુવપણું સમજે, પોતાનું અવ્યાબાધ સ્વરૂપ સમજે, સમજે એટલે અનુભવ ગોચર કરે, એનો આધાર અને આશ્રય લે, તો સ્વરૂપના આશ્રય બધા દુઃખનો નાશ થાય. એ પહેલું વિશેષણ વાપર્યું છે. બીજું વિશેષણ છે જે અનેક વિશેષણોથી વિશિષ્ટ એવો જીવ પદાર્થ છે. એમાંથી કેટલાક મુખ્ય મુખ્ય વિશેષણો જે પ્રયોજનભૂત છે એની વાત જ્ઞાનીઓએ પોતાની વાણીમાં પોતાના અનુભવથી કરી છે. બીજું છે જીવની સુંદરતા, જીવનું રમણીયપણું છે. જીવનું અસ્તિત્વ હોય ત્યારે પશુ પક્ષી મનુષ્યનો દેહ સુંદર લાગે છે અને કુદરતની સૌંદર્યતા પણ જ્યાં સુધી એમાં જીવ હોય છે ત્યાં સુધી દેખાય છે. વનસ્પતિ છે, વૃક્ષ વગેરે વનસ્પતિ છે, ઘાસ છે, ફૂલ છે, ફળ છે, પાંદડું છે, જે કાંઈ છે તે ક્યાં સુધી સુંદર લાગે છે કે જ્યાં સુધી એમાં જીવ હોય છે ત્યાં સુધી. નિર્જીવ થાય છે ત્યારે એની સુંદરતાનો નાશ થાય છે. એટલે જીવ પોતે જ સુંદર છે અને બધા જ સુંદરતા ઈચ્છે છે. કોણ સુંદરતા નથી ઈચ્છતું? તો કે તું પોતે જ સર્વગુણ સંપન્ન અને રમણીય પણ આના ગુણથી ભરપૂર છો એ રમણીયપણું એ તારું સ્વરૂપ જ છે. કુદરતી કુદરતની વ્યવસ્થા કેવી છે કે મુનિ દશામાં ગમે તેવો રોગ હોય, ગમે તેવો ઉપસર્ગ થયો હોય, કોઈ એક ઉપસર્ગ કરનારે અંગ ઉપાંગને કાપી નાખ્યા હોય, ગમે તેવું શરીરને બેડોળ અને એવું બનાવી દીધું હોય, તો પણ જ્યાં કેવળ જ્ઞાન થાય એટલે બધા ઉપસર્ગ શાંત અને શરીરના પરમાણુ પરમ અવતારિક થઈ જાય અને શરીર એટલું પારદર્શક સુંદર થઈ જાય, સુંદર અને પારદર્શક થઈ જાય કે જોનારને તૃપ્તિ ન થાય, આંખ મીંચવાનું મન ન થાય અને ભગવાનના ની મૂર્તિ આગળથી ખસવાનું મન ન થાય. સમસ્મરણમાં ભગવાનનો ઉપદેશ દર 6 કલાકે શરૂ થાય છે. 24 પ્રહરનો દિવસ અને રાત છે, એમાં 4 વખત દિવ્યધ્વનિની શરૂઆત થાય છે. દર 24 કલાકે 4 વખત એટલે દર 6 કલાકે 1 વખત દિવ્યધ્વનિ શરૂ થાય, આપોઆપ બંધ થાય, પછી આપોઆપ શરૂ થાય. પણ ત્યાં રાત્રે કોઈને ઊંઘ નથી આવતી. અહીંયા વ્યાખ્યાનમાં ઝોકા ખાય તેવું ત્યાં નથી બનતો. એના 2 કારણ છે. મને સમજે પોતાની યોગ્યતા અનુસાર, ઓછું સમજે વધારે સમજે એ પોતાની યોગ્યતા ઉપર આધારિત છે. પણ ભગવાનનું સુંદર સ્વરૂપ એવું છે, આ સૌંદર્ય પણ ચાલે છે ને, કે ભગવાનનું શરીરથી એમની સુંદરતા એવી છે કે જોનાર ધરાય જ નહીં અને ત્યાંથી ખસે નહીં અને ભૂખ તરસ તટી પેશાબ બધું ભૂલાઈ જવાય, કોઈ ઊભો થઈને હાલતો ન થાય. વાણી એવી પણ વાણી પણ એટલી સુંદર હોય છે કે જો જાણે કોઈ કાનમાં અમૃત રેડતું હોય. આમે આપણને કોઈ સારો સ્વર હોય છે જેને સુસ્વર કહીએ છીએ, મીઠો અવાજ ગમે છે, અવાજની મીઠાશ આપણને પસંદ પડે છે, એ તો અહીંયા સામાન્ય પુણ્ય છે તો પણ આપણને પસંદ પડે છે. ભગવાનના તો તીર્થંકર દેવના તો સર્વોત્કૃષ્ટ પુણ્ય છે, એવા પુણ્ય કોઈના ન હોય, એવો અવાજ કોઈ વાજિંત્રનો પણ ન હોય. નહીતર દેવી વાજિંત્ર તે વાગતા હોય છે. 12.5 કરોડ વાજા, કેટલા? 1-2 વાજિંત્ર આપણી ઓર્કેસ્ટ્રામાં 5-25 હોય છે એટલા નહીં, ભગવાનનું ઓર્કેસ્ટ્રામાં 12.5 કરોડ વાજા છે વિજયભાઈ. એવું હોવા છતાં પણ ભગવાનના વાણીમાં જે મીઠાશ છે એ સાંભળતા તો જાણે કોઈ કાનમાં અમૃતની ધાર કરતું હોય એવી મીઠાશ લાગે. સાંભળ્યા જ કરો. કોઈ ઊંઘે નહીં, કોઈ ખાવા પીવા આદત માટે જાય નહીં, એવું સૌંદર્ય છે આત્માનું. એવું સૌંદર્ય છે કે આત્માનું સૌંદર્ય પ્રગટ થતા આજુબાજુના પૂતગળો પણ સુંદર થઈ જાય છે. ભગવાનનું શરીર, એમની વાણી, એવા 34 અતિશય હોય છે. એ પ્રકારે આત્મા છે એ પણ એક આનંદનો વિષય છે. એવી વિશિષ્ટતાથી, વિશિષ્ટ એવો આત્મા, એવી વિશેષતાઓથી વિશિષ્ટ એવો આત્મા ઘણો સુંદર છે. એનો પામવાનો માર્ગ પણ એટલો સુંદર અને સરળ છે કે એ પામવા માટે જે પ્રથમ પાત્રતા જોઈએ. સુંદરતાની થોડી વાતો કરવી છે તો કરી લઈએ કે એવો આત્મા પામવા માટે પ્રથમ પાત્રતા જોઈએ. એ પાત્રતા પ્રગટ કરવા માટે કોઈ શરતની જરૂર નથી. કેવળ જ્ઞાન પામવા માટે મુનિપણું જોઈએ. મુનિપણા વિના કોઈ કેવળ જ્ઞાન ન પામે. અને મુનિપણું પામવા માટે સમ્યક દર્શન જોઈએ. સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા વિના કોઈને મુનિદશા ન આવે. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે સ્વરૂપની ઓળખાણ થવી જોઈએ. સ્વરૂપની ઓળખાણ થયા વિના, સ્વરૂપનો નિશ્ચય થયા વિના કોઈ સમ્યક દર્શન ન પામે. અને સ્વરૂપની ઓળખાણ થવા માટે જ્ઞાની પુરુષની ઓળખાણ થવી જોઈએ. જ્ઞાની પુરુષને ઓળખ્યા વિના કોઈ સ્વરૂપને ન ઓળખી શકે. અને જ્ઞાની પુરુષને ઓળખવા માટે પાત્રતા જોઈએ. આમ બધી ઉપરની દશાઓ માટે નીચેની દશાની શરત છે. સબ્જેક્ટ ટુ કન્ડિશન એ દશાની પ્રાપ્તિ છે. પણ છેલ્લી જે પાત્રતા છે, એ પાત્રતા પામવા માટે કોઈ શરત નથી. એવો એ પામવાનો માર્ગ પણ અતિ સુંદર છે અને સરળ છે અને સુગમ છે. એના માટે કોઈ શરત નથી. પાપીમાં પાપી માણસ હોય અને સાતમી નારકીમાં ગયો હોય તો પણ ત્યાં સમ્યક દર્શન, ત્યાં એ પાત્રતાપૂર્વક સમ્યક દર્શન પામે. પાત્રતા વગર તો પામે નહીં. પણ પાત્રતા પામવા માટે કોઈ શરતની જરૂર નથી. અને એનો મોટો દ્રષ્ટાંત મહાવીર સ્વામીનો દસમા ભવનો છે. એ સિંહના ભવમાં પહેલી પાત્રતા પ્રગટિ છે અને પછી સમ્યક દર્શન પણ પ્રગટ્યું છે. એટલે પરમાર્થના માર્ગની, આત્મકલ્યાણના માર્ગની આ સુંદરતા છે કે તમારો બધા ગુના માફ. જાઓ તમારા બધા ગુના માફ, તમે પાત્રતા પ્રગટાવો. એક સેકન્ડ, છેલ્લી સેકન્ડ સુધી તમારા પરિણામ ગમે તેવા ખરાબ થયા હોય, બીજી સેકન્ડથી તમારી પાત્રતા ઇન્સ્ટન્ટ પ્રગટ થાય, તરત જ પ્રગટ થાય. કેવો ભાવ કરવાથી? બહુ સહેલું છે, બહુ સુંદર છે. કે એક, મારે મારું આત્મકલ્યાણ કરવું છે અને હવે મારે બીજું કાંઈ કરવું નથી. બસ આટલી જો તૈયારી થાય ભાવમાં કે અત્યાર સુધી જે કર્યું તે કર્યું, મેં મારા આત્માને નુકસાન જ કર્યું છે અને દુઃખી કરવાનો ને દુર્ગતિમાં ધકેલવાનો જ ઉપાય કર્યો છે, એ સિવાય મેં સંસારના પરિણામોમાં બીજું કાંઈ કર્યું નથી. એમાં કુટુંબ પરિવારનું જે મમત્વ કર્યું છે એ એટલું બધું દ્રઢ કર્યું છે. આપણે ફોર્ટેકમાં વાત લીધી હતી કે બાળક જન્મે ત્યારથી એની મીઠાશ લેવા માંડે. એ જો આજ તો હશે છે, આજ તો રડતો બંધ થઈ ગયો છે, આજ તો હાથ પગ હલાવે છે, આજ તો ઊંધો પડે છે, આજ તો ચાર પગે ચાલે છે, આજ તો બોલવા માંડ્યો છે, વધુ બોલવા માંડ્યો છે. રોજ ઝેર પીએ, રોજ ઝેર પીએ, મીઠાશ નથી. એટલી મીઠાશ લઈએ, એટલો રસ લઈએ, કે એટલું બધું ટોક્સિકેશન થઈ જાય છે કે એક પ્રતિબંધ છોડવો જીવને આકરો પડે છે. કુટુંબની મમતા મૂકવી, કુટુંબના સભ્યોની મમતા મૂકવી અને મરવું, બે એક સરખું થઈ જાય છે. જરાક આગું પાછું થાય કુટુંબના સભ્યોમાં ત્યાં ટેન્શન આવે ને, માથું ખરાબ થાય ને, હાર્ટ એટેક આવે ને, કાંઈક થવા માંડે, બીપી વધવા માંડે ને, બધું થવા માંડે, ડાયાબિટીસ થવા માંડે ને. એનું કારણ શું છે? કે ઝેર ઘણું પીધું છે. એ બધું ભલે ગમે તેટલું કર્યું હોય, હવે અત્યારે આ સેકન્ડથી એક નિર્ધાર કરે. કેવો? છૂટે નહીં એવો. હજુ ઘડીક પછી કાંઈ ન હોય એમ નહીં. દીકરાનો દીકરો દાદા કહે ને પાછો ગોળ ગોળ પાણી પાણી થઈ જાય એમ નહીં. નિર્ધાર, એવો નિર્ધાર કરે, એવો નિર્ધાર કરેલો કે હવે મારો આત્મા સિવાય મારે કાંઈ જોઈતું નથી, મારે આ મારું આત્મકલ્યાણ જ કરી લેવું છે. એ જ વખતે પાત્રતા પ્રગટે છે, ઉધારી નથી. આ ધર્મ રોકડીઓ છે, એનું ફળ તરત જ આવે છે. સમ્યક દર્શન થાય એટલે આનંદ તરત પ્રગટે, સુખ શાંતિ તરત જ પ્રગટે, એ જ વખતે સાથે સાથે, બીજી સેકન્ડે નહીં, એ જ વખતે પ્રગટ થાય. એવું જીવનું સ્વરૂપ અતિ સુંદર છે, રમણીય પણ એવું છે જીવનું. એ બે વિશેષણો પર આપણે સ્વાધ્યાય થઈ ગયો, એનો સંક્ષેપ એટલો છે. ત્રીજું વિશેષણ છે ઉર્ધતા ધર્મ. ઉર્ધતા એટલે મુખ્યતા. કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. કેવી રીતે? જીવની મુખ્યતા છે કે કોઈ પણ જાણનાર એવો જીવ કોઈ પણ અન્ય પદાર્થને જાણે છે ત્યારે પ્રથમ પોતાની વિદ્યમાનતામાં એ જાણે છે, પોતે એબસન્ટ હોય એને જાણે એમ બનતું નથી. એટલું જ નહીં, એનો ઉપયોગ હોય તો જાણે, નહીતર ન જાણે. જ્ઞાનની વિદ્યમાનતા છે ત્યાં. આંખ ખુલ્લી હોય પણ ઉપયોગ બીજે હોય તો સામેનો પદાર્થ એ જોતો નથી. ખુલ્લી આંખે પણ સામેનો પદાર્થ નથી દેખાતો, કેમ કે ઉપયોગ એબસન્ટ છે ત્યાં. એવી જ રીતે કાન ખુલ્લા છે, કાન તો અમથાય બંધ થતા નથી કોઈનો, પણ એનો ઉપયોગ હોય તો સાંભળે, અને ઉપયોગ બીજે જાય તો બોલનાર ગમે તે બોલે, કાંઈ સાંભળ્યું નથી એને, કાંઈ સંભળાતું નથી. એટલે પોતાની વિદ્યમાનતામાં જ જણાય છે જે કાંઈ જણાય છે તે, એમ પહેલા પોતે છે. જ્ઞાન સ્વરૂપે એવો આત્મા પહેલા પોતે છે, જાણનાર છે, ને પછી જણાનાર છે. જે કાંઈ જણાનાર છે તે પછી છે. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે. શું ઘટે છે? પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે અથવા યોગ્ય છે, અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગ કે ઉદાસીનતા થવામાં જ્ઞાન પોતે જ કારણ છે. વિદ્યમાનપણામાં પણ જ્ઞાનથી વિદ્યમાનપણું લીધું, ઉર્ધતા પણ જ્ઞાનની લીધી. એટલે જ્ઞાનથી જ જીવને સમજાવે છે. હવે પછીના બધા વિશેષણોમાં જ્ઞાનથી જીવનું સ્વરૂપ દર્શાવ્યું છે. શું કહે છે? કે કોઈ પણ પદાર્થનું ગ્રહણ કરવાનો ભાવ આવે, કોઈ પણ પદાર્થનો ત્યાગ કરવાનો ભાવ આવે, કે કોઈ પણ પદાર્થની ઉપેક્ષા કરવામાં ઉદાસીનતા ઉત્પન્ન થાય, તો તેમાં જ્ઞાન પોતે જ કારણ છે. જ્ઞાન સિવાય ગ્રહણ ત્યાગ ઉદાસીન થવું એવું કાંઈ બનતું નથી. બીજા પદાર્થના અંગીકારમાં તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. જીવની ઉર્ધતા લે છે કે જીવ મુખ્ય છે. કોઈ પણ પદાર્થનો અંગીકાર કરવો, કોઈ પણ પદાર્થમાં ને ગૌણ કરવો, મુખ્ય કરવો, જે કાંઈ છે એમાં સર્વથી આગળ રહેનારો કોઈ હોય તો તે જીવ નામનો પદાર્થ છે. તેને ગૌણ કરીને એટલે તેના વિના કાંઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી. જીવનો ઉર્ધતા ધર્મ હોવાથી જીવને મુખે રહેવું ગમે છે. કોઈ પોતાને ઘણું કરે તો કોઈ કોઈને સારું લાગે છે, અને બધામાં પોતાની મુખ્યતા થાય તો કેવું સારું લાગે. જેમ જીવ સુખને ઈચ્છે છે એમ જીવ મુખ્યતાને પણ ઈચ્છે છે, કેમ કે એનો ઉર્ધતા નામનો ધર્મ છે. જીવ પોતાની મુખ્યતાને જ ઈચ્છે છે. આમ તો જે મુખ્ય માણસો હોય છે અમુક ડિગ્નિટી જેની હોય છે એની તો અમુક પદ્ધતિ જ હોય છે. તમે એને આમંત્રણ આપો કે ભાઈ આ સભામાં તમારે આવવાનું છે અને આ સભામાં તમારી ઉપસ્થિતિથી આ સભાને તમારે શોભાવવાની છે એમ કે આમંત્રણ આપનાર તો માખણ લગાડે થોડું, ત્યારે એ લોકો શું કરે છે, સીધી વાત ન કરે, એનો જે સેક્રેટરી હોય પર્સનલ આસિસ્ટન્ટ હોય એ બી રીતે તૈયાર હોય છે કે તમે સાહેબને આમંત્રણ તો ભલે આપ્યું પણ આમંત્રણનો સ્વીકાર કેવી રીતે કરવો એમાં થોડો વિચાર માગે એવી વાત છે. શું છે, કોણ કોણ આવવાનું છે એ કહો પહેલાં, તમે કોને કોને આમંત્રણ આપ્યું છે, ફલાણા 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 આટલા આટલા બધા હાયર ડિગ્નિટીના પર્સનાલિટી સારી પર્સનાલિટી બધી આવવાની છે. ઠીક છે, હવે સાહેબની ખુરશી ક્યાં મૂકવાની છે એ કહો, પછી તમે પાછળ જઈને બેસાડો બીજા માણસોને આગળ બેસાડો એવી રીતે તો નહીં આવે. તો કે ના ના, ફ્રન્ટમાં આગલી હરવામાં પહેલી લાઇનમાં જ એમની ખુરશી રહેશે એમ. ઠીક વાત છે, પણ પહેલી લાઇનમાં પાછા છેડે રહેવાની છે કે ક્યાં રહેવાની છે એ વાત કરો. સૌથી છેડે મૂકવી પણ નહીં ચાલે. કહેવાનો આશય શું છે, એ જીવને મુખ્ય રહેવું ગમે છે. શું કરવા મુખ્ય રહેવું ગમે છે કે એનો ઉર્ધતા નામનો ધર્મ છે માટે એને મુખ્ય રહેવું ગમે છે. મુખ્ય રહેવું ને મુખ્ય થવું એનું સ્વરૂપ જ છે, માટે હંમેશા એ પોતાની મુખ્યતા ઈચ્છે છે. અન્ય સ્થાનમાં મુખ્ય રહેવાને બદલે અન્ય પદાર્થને અન્ય સંયોગોને વિયોગોને કાંઈને મુખ્ય કરવાને બદલે પોતાની મુખ્યતા સ્વરૂપની મુખ્યતા સ્વભાવની મુખ્યતા કરે તો તે સમ્યક છે, તે ઉચિત છે, અને એમ કરવાથી જીવને સુખ શાંતિ રહે એવું છે, આકુલતા મટી જાય એવું છે, નહીતર આકુલતા થાય એવું છે. એટલે અહીંયા પણ એમ કીધું કે બીજા પદાર્થના અંગીકારમાં તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ છે તે જીવ છે. એમ કહેશે કે આ તીર્થંકર આમ કહે છે, આ વાત કોણ કહે છે, તીર્થંકર કહે છે. તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કાંઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી. પોતાના સ્વરૂપને એબસન્ટ રાખીને કંઈ જાણવા ઈચ્છે કે કાંઈ કરવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી. માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કાંઈ જાણી શકાય એવો એ પ્રગટ એવો એ પ્રગટ ઉર્ધતા ધર્મ, આ ઉર્ધતા ધર્મ પ્રગટ છે એમ કે છે. અહીંથી પ્રગટતાની વાત લઈએ છે કે આવો ઉર્ધતાપણો તે પ્રગટ છે, તે જેને વિશે છે તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. તીર્થંકર દેવ એને જીવ કહ્યો છે કે જો તારી મુખ્યતા બધે છે, પ્રગટ તારી મુખ્યતા છે બધે, તું જ બધે આગળ છો, તારા સિવાય કાંઈ તારું કોઈ કામ થાય એવું નથી, હું તને ગૌણ કરીને કોઈ કામ કરે તો થઈ શકે એવું નથી. હવે આ જ વિષયમાં આ જ મુદ્દા ઉપર આ વ્યૂ પોઈન્ટ ઉપર એક અધ્યાત્મનો વિષય બહુ સુંદર છે, સમજવા જેવો છે. તે જ્યારે જ્ઞાનથી આત્માની મુખ્યતા છે અને સંસારમાં પરિભ્રમણ કરતો જીવ એ જ્ઞાનને ગૌણ કરીને જ પરિભ્રમણ કરી રહ્યો છે. મુખ્ય પરિભ્રમણનું કારણ આ છે, મૂળમાં આમ બની રહ્યું છે અને મૂળમાં એને શું કર્યું છે કે જ્ઞાનમાં જે કાંઈ જ્ઞેય થાય એને મુખ્ય કર્યું છે. જ્ઞાન સ્વરૂપી જીવને જ્ઞાનથી મુખ્ય કરવો જોઈતો હતો, તેના બદલે જ્ઞાનને એટલે જીવના પોતાના સ્વરૂપને ભૂલીને ગૌણ કરીને જ્ઞાનમાં જે કાંઈ જણાયું તે જ્ઞેયને મુખ્ય કર્યું.